તારીખ 10/4/1987 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 79 અને 80 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62.
પદાર્થો તને લાભ નુકસાન નહીં કરતા હોવાથી ઉપેક્ષાનો વિષય છે, અને એમાં અરસપણું નિરસપણું એ વૈરાગ્ય છે. એમ જાણીને કે એમાં લાભ નુકસાન કાંઈ નથી, એમ જાણીને લાભ નુકસાન જાણતા તો રાગ દ્વેષનો અભિપ્રાય રહે છે, અને જ્યાં રાગ દ્વેષનો અભિપ્રાય રહે છે ત્યાં વૈરાગ હોઈ શકતો નથી. પરપદાર્થો મારા અનિષ્ટનું કારણ છે એમ જાણીને ત્યાગ કરે, જ્ઞાન વિના ત્યાગ કરે છે, એવી રીતે કરે છે કે મને નુકસાનનું કારણ છે એમ જાણીને ત્યાગ કરે તો એ સાચો વૈરાગ્ય નથી. કેમ કે બીજા પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ રહેવી, અને એ બુદ્ધિ જ રાગ દ્વેષનું ઉત્પાદક છે. જ્ઞાન એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું. જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કરશે. આ વચન છે એ બહુ માર્મિક વચન છે, અથવા આમાં બહુ ઊંડી વાત કરી છે કે જ્ઞાતા દ્રષ્ટા રહેવો, પરપદાર્થને વિશે વિરક્તપણે રહેવું, પોતાના રાગાદી વિકલ્પના પરિણામ થાય એ વિશે પણ વિરક્ત રહેવું, એ પ્રકારના પરિણામમાં શક્તિ પડી છે, એ પ્રકારના જ્ઞાન અને વૈરાગ્યના પરિણામમાં કોઈ અચિંત્ય શક્તિ છે એમ કહેવું છે. એ અચિંત્ય શક્તિ છે એટલે ચિંતનથી પારનો વિષય છે, તો સ્વાભાવિકપણે જે વાણીથી પણ પાર છે. જો મનથી પાર હોય તો વાણીથી પણ એ પાર જ હોય, પણ એવો જો જ્ઞાન વૈરાગ્ય જીવને પ્રગટ થાય તો એની શક્તિનો પણ અનુભવ થાય, અને એ કેવી અચિંત્ય શક્તિ છે સમજાય, અનુભવથી સમજાય. જ્ઞાનમાં સમજાય એવો વિષય છે, માત્ર ચિંતનનો અને મનનો વિષય નથી, અથવા વાણીનો વિષય નથી, એવી કોઈ જ્ઞાન વૈરાગ્યની અચિંત્ય શક્તિ છે. સ્વપર પદાર્થનું સ્વરૂપ જ્ઞાન અને સ્વપર પદાર્થના સ્વરૂપ જ્ઞાનમાં પરપદાર્થ અને રાગ પ્રત્યેની વિરક્તતા, સહજ વિરક્તતા, અને પોતાના સ્વરૂપનો પોતાપણે અત્યંત અભેદ ઉપાદેયપણું. અભેદ ઉપાદેયપણું એટલે ઉપાદેય છે ઉપાદેય છે એવો ભેદ વિકલ્પ નહીં, એ રૂપ પરિણામની અચિંત્ય શક્તિથી પુરુષાર્થની ધારા પ્રગટ કર, વિશેષ પુરુષાર્થનો આવિર્ભાવ કર. જ્ઞાન વૈરાગ્ય દ્વારા વધારે પુરુષાર્થને વધારે પ્રગટ કર. પુરુષાર્થમાં આમ અનર્પિત પણ એ નીકળે છે કે પુરુષાર્થ નહીં થવામાં રાગમાં રક્તપણું અને સ્વરૂપનું અજ્ઞાન એ બંને બાધક કારણ છે. એ પુરુષાર્થનું અવરોધક છે, પુરુષાર્થ નહીં ઉત્પન્ન થવા દેવામાં એ સીધા કારણ છે. એટલે જ્ઞાન ને વૈરાગ્યની કોઈ અચિંત્ય શક્તિ છે, એનાથી તારા પુરુષાર્થને પ્રગટ કર, પુરુષાર્થની ધારા પુરુષાર્થને પ્રગટ કર, અને એ પુરુષાર્થ ક્યારેય બંધ ન થાય, એ પુરુષાર્થ સદાય ચાલુ રહે સાદી અનંતકાળ પર્યંત, એવી ધારા પ્રગટ કર. ફરી પુરુષાર્થ કરી લીધો પછી બીજા કામમાં પડી ગયા એવી વાત ક્યાં નથી. જે પુરુષાર્થ માંડ્યો શરૂ થયો સાદી અનંતકાળ પર્યંત પોતાના સ્વરૂપ પ્રત્યેના અંતર્મુખના વેગવાળું વલણવાળું પરિણમન, જોરવાળું પરિણમન, સ્વભાવના આશરે જોરવાળું પરિણમન, એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એવું જોર પ્રગટ કર. યથાર્થ દ્રષ્ટિ કરવી, ઉપર આવી જા, આશા કરી છે. યથાર્થ દ્રષ્ટિ એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરી, એટલે તારું અસ્તિત્વ સ્વરૂપમાં સ્થાપીને શ્રદ્ધાએ કરીને ઉપર આવી જા. જે મિથ્યાત અજ્ઞાનને વિભાવ ભાવમાં ડૂબી ગયો છો, ઉપર આવી જા, એનાથી છૂટો પડીને ઉપર આવી જા. કુવામાં નદીમાં નીચે ભેખડ હોય છે, નાવા વાળા નીચે જાય આ મૂઢે માથે ડાઈ મારીને જાય છે, એમાં જો માથું ભરાણો ભેખડમાં, એ પછી હાથ પગ થી નીકળવાની મહેનત કરે, નીકળી ન શકે, મૂંઝાઈને મરી જાય છે. એમ આ જીવનું માથું હલવાનું છે મુખ્યાત્મા, અને એની મૂંઝવણ ને એનું દુઃખ છે. જે અંદર મૂંઝાય ને પાણીમાં શ્વાસ ન લઈ શકે એટલે મૂંઝાઈ જાય, આ મિથ્યાત્મા મૂંઝાણો છે. પછી હલવાઈ ગયો છે, ઉપર આવી જા. યથાર્થ દ્રવ દ્રષ્ટિ કરીને ઉપર આવી જા. આ તો બધી બહુ ગજબની વાતો છે. જીવે કોઈ દિવસ આ વિષયનો પરિચય કર્યો નથી કે અનુભવ કર્યો નથી, એકદમ આ માર્ગથી અજાણ્યો છે, એની વાતો ખુલ્લી છે. જ્ઞાનીઓના હૃદયમાં રહેલું અંતરંગ પરિણમન એ એનું હૃદય છે. અંતરંગ પરિણમનને ભાષામાં અવતાર્યું છે, એ પણ શક્તિ જોઈએ છે. દ્રષ્ટિ કેવું કામ કરે છે, દ્રષ્ટિનું પરિણમન એટલે શું પ્રકાર છે ભાઈ ભાવનો, દ્રષ્ટિરૂપ શ્રદ્ધારૂપ ભાવનો પ્રકાર શું છે, ચારસો 443 સામાન્ય રીતે અધ્યાત્મના પ્રકરણમાં પણ એમ કહેવાય છે કે જીવનું જ્યારે અંતર્મુખ પરિણામ થાય છે ત્યારે એ પરિણામ દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે છે અથવા આલંબન લે છે. સોગાની જે અહીંયા એક શૈલી દ્રષ્ટિનું પરિણામ સમજાવવા કહે છે, દ્રષ્ટિ વસ્તુ કા આલંબન લેતી હૈ ક્યા, શું દ્રષ્ટિ વસ્તુનું આલંબન લે છે, આધાર લે છે? આમ તો ખરેખર આધાર લે છે એમ સમજાવવા માટે કહેવાય છે, પણ હવે એ દ્રષ્ટિના ભાવને વધારે સ્પષ્ટ કરે છે પોતે આ જગ્યાએ કે દ્રષ્ટિ વસ્તુ કા આલંબન લેતી હૈ ક્યા, એ ભાવ એ વચન એમને હળવું પડે છે. वो तो आखी चीज को ग्रास कर लेती है, માત્ર અવલંબન નથી લેતું, એ તો આખી અખંડ વસ્તુને અનંત સામર્થ્યવંત વસ્તુનો કોળિયો કરી જાય છે. આમ દ્રષ્ટિનું કામ છે. કેવી ભાષા દીધી છે, માત્ર અંતર વસ્તુનો આશ્રય લે છે એમને, એ અખંડ વસ્તુને કોળિયો કરી જાય છે, એવું દ્રષ્ટિનું કાર્ય છે. હું તો આખી ચીજ કો ગ્રાસ કર જાતી હૈ, આખી કી આખી ચીજ મેં વ્યાપ્ત હો જાતી હૈ, શ્રદ્ધા પ્રસરી જાય છે. અખંડ સ્વભાવમાં શ્રદ્ધા પ્રસરી જાય છે અને જાણે એને કોળિયો કરી લે છે, માલિક બન જાતી હૈ. દ્રષ્ટિ આખી ચીજની માલિક બન જાતી હૈ. માલિક કહેને મેં ભી ભેદ આ જાતા હૈ, બસ ઉસ ચીજ રૂપ હિ સ્વયં હૈ. શ્રદ્ધાનું પરિણામ બને એટલે બસ પોતે દ્રઢ સ્વભાવ સ્વરૂપ જ પોતે છે, એવું જે શ્રદ્ધાનું પરિણામ એને અહીંયા દ્રઢ દ્રષ્ટિ કહેવામાં આવે છે. દ્રષ્ટિ પ્રધાન કથનમાં ઘણી જગ્યાએ આવા ચમકારા છે. કેટલાક વચનો એવા હોય છે જે અંધારી રાતે તારા ચમકે છે, એમ આ જગતમાં સત્પુરુષોના વચનો છે એ બધા તારા જેવા છે. એવી દ્રષ્ટિ કરે, દ્રષ્ટિ એવી કર કે જાણે આખું દ્રવ્યની અંદર ગ્રાસિત થઈ જાય, ગ્રસિત થઈ જાય. આલંબન લે છે પણ એ શબ્દ એમને થોડો શ્રદ્ધા માટે હળવો પડ્યો છે. શ્રદ્ધા એ દ્રવ્ય સ્વભાવનું આલંબન લે છે એમ આવે, શાસ્ત્ર વચન પણ એવું આવે, પણ એમને એ શબ્દ થોડો શ્રદ્ધાને વ્યક્ત કરવા જતા હળવો પડ્યો છે. આલંબન બસ એટલું આલંબન લે છે એટલી જ વાત છે, બસ માત્ર શ્રદ્ધા શું દ્રવ્યનું અવલંબન લે એટલું. અરે એ તો આખે આખી અંદર એવી પ્રસરે છે એ રૂપ થઈને કે જાણે આખા દ્રવ્યને પી ગઈ, એવો ભાવ લીધો છે. બળ ઘણું છે ને, એક જ વિષય છે. નિજ પરમાત્મ દ્રવ્ય સિવાય શ્રદ્ધાને શ્રદ્ધવા માટે જગતમાં બીજો વિષય નથી. એવી પરમાત્મ દ્રવ્ય સ્વરૂપે પરમાત્મ અવસ્થા પ્રગટ થાય, અર્યંત દશા સિદ્ધ દશા, તો પણ એ અર્યંત અને સિદ્ધ પરમાત્માનું શ્રદ્ધાન એ પરમાત્મા દશાની સામે જોતું નથી, એને શ્રદ્ધતું નથી. ગજબનું પરિણામ છે શ્રદ્ધાનું. એવી રીતે એ શ્રદ્ધે છે પોતાના સ્વસ્વરૂપને, કેવળ જ્ઞાનની દશા સિદ્ધ દશા, સર્વગુણોની સંપૂર્ણ શુદ્ધ સિદ્ધ દશા. દ્રષ્ટિ સામું નથી, એવું તત્વ એને મળી ગયું છે કે એની પાસે જાણે આ કાંઈ નથી. સિદ્ધ દશા પણ જાણે એની પાસે એને કાંઈ લાગતી નથી, એટલે એને શ્રદ્ધવા એ જાતી નથી. પોતાના વિષયને છોડીને એક સમયની સિદ્ધ પર્યાયને પણ શુદ્ધ શ્રદ્ધાન શ્રદ્ધવા જતું નથી. આવો શ્રદ્ધાનો વિષય છે અને આવું શ્રદ્ધાનું કાર્ય છે. એવી દ્રષ્ટિ પહેલા પ્રગટ થાય છે. હવે કામ થોડું થયું કે વધારે થયું, મોક્ષ માર્ગની અપેક્ષાએ ભલે જગન્ય ગુણ સ્થાન છે તો પણ બહુ મોટું કામ થયું છે. એવી દ્રવ દ્રષ્ટિ કરીને ઉપર આવી જા. ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે, આખું જે મૂળ સ્વરૂપ છે, આત્માનું મૂળ દ્રવ્ય સ્વરૂપ છે, મૂળ ધાતુ છે, તે નિર્મળ છે, એમાં મલિનતા જરાય નથી. અને અનંતકાળની મલિનતાનો સ્પર્શ અહીંયા થયો નથી. અવસ્થામાં પ્રચુર કષાય કલંકથી નિગોદમાં ગયો જીવ, અનંતકાળ નિગોદમાં પ્રચુર કષાય કલંકના ભાવે પરિણમીને રહ્યો, તો પણ દ્રવ સ્વભાવ એટલો નિર્લેપ છે કે એનાથી સ્વભાવ લેપાતો નથી, એવો ને એવું કોરે કોરો નકોરે નકોર રહે છે, એવું ચૈતન્ય દ્રવ્ય નિર્મળ છે. દ્રષ્ટિના વિષયભૂત આ દ્રવ્ય છે જે નિર્મળ છે, તેનાથી અનેક જાતના કર્મના ઉદય છે એ જુદા છે. સર્વ પ્રકારના કર્મ ઉદય ચૈતન્ય દ્રવ્યથી જુદા છે. ચૈતન્ય દ્રવ્યથી જુદા છે એટલે મારાથી જુદા છે એમ લેવાનું છે. કોક ચૈતન્ય દ્રવ્યથી જુદા છે એમ નથી, પણ મારું જે સ્વરૂપ છે કે એનાથી આ સર્વ પ્રકારના ઉદયો જુદા છે. આ મનુષ્યપણાનો ઉદય જુદો છે, આ દેહનો ઉદય જુદો છે, અનેક પ્રકારના ની વૃત્તિઓ ઉદયમાન થાય છે, એ ઉદય ભાવોથી હું જુદો છું. કેમ કે બધી કર્મને અનુસરનારી વૃત્તિઓ છે. પૂર્વકર્મના ઉદય અનુસાર જીવને શુભાશુભ પરિણામ, રાગદ્વેષના પરિણામ, જે પ્રકૃતિનો ઉદય હોય, ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય તો ક્રોધ થાય, માયાના ઉદયમાં માયા કરે, માનના પ્રકૃતિના ઉદયમાં માન કરે, લોભ પ્રકૃતિના ઉદયમાં લોભ કરે, એનાથી મૂળ સ્વરૂપ મારું છે. અકષાય સ્વરૂપ પ્રબળ, કષાય અભાવ. પ્રબળ એટલે સદંતરપણે કષાયનો જેમાં અભાવ છે, પ્રકૃતિ સ્વભાવનો જેમાં અભાવ છે, એવું મારું મૂળ આત્મ સ્વરૂપ છે, નિજાત્મ સ્વરૂપ છે. એનાથી કર્મના ઉદય અત્યંત જુદા છે, કર્મની સત્તા પણ અત્યંત જુદી છે. એ સત્તાનું એટલા માટે લેવામાં આવે છે કે કોઈ જીવોને એમ લાગે છે કે જાણે અજાણે આપણે એવા નીચ જાતિના પરિણામ કરીને કર્મ બાંધ્યા હશે અને એ કર્મ આપણી સત્તામાં રહ્યા હશે તો, એ હજી કર્મ પીડ્યા હશે તો, અને એનો ઉદય આવશે તો, કે એ સત્તાથી તું જુદો છો અને ઉદય આવે ત્યારે ઉદયથી પણ તું તદ્દન જુદો છો. કર્મના ઉદયથી જુદો છું, કર્મની સત્તાથી જુદો છું, અને કર્મના અનુભાગથી પણ તું જુદો છું. તીવ્ર રસે કરીને ઉદય આવે છે, કોઈ મંદ રસે કરીને ઉદય આવે છે. બહુ બળવાનપણે ઉદય ઊભો થાય તો કે તું પણ જુદો છો એને તારે શું લાગે વળગે. જુદા સાથે કોઈને લાગતું વળગતું નથી. એકવાર સંબંધ તોડ્યો કે આ ચીજ મારી નહીં, પછી એની સાથે એને કાંઈ લગવાડ રહેતો નથી. ચાહે એમાં હાનિ થાવ, ચાહે વૃદ્ધિ થાવ, કોઈ પણ થાવ, વાત પૂરી થઈ જાય. આ ભાગીદારી છોડે છે, ધંધો વેપાર કરે છે, ભાગીદારી છોડે. પછી જુદો થયેલોને પાયમાલ થાય કે કરોડપતિ થાય એમ જ એને તો મારે શું, પણ મારે શું, મારે કાંઈ હવે લેવા દેવા નથી. પહેલા તો થોડું આગું પાછું થાય તો અંદર બધું આગું પાછું થઈ જાય. આમ ન ચાલે, આમ ભાગીદારીમાં આમ ન ચાલે. મમત્વ છે એ છૂટી ગયું. શેનાથી છૂટ્યું? કે વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી છૂટ્યું. એ જળ છે ને હું ચૈતન્ય છું. ચૈતન્ય જળમાં મમત્વ કરે તો હેરાન થાય, દુઃખી થાય, આકુલિત થાય. બાકી મમત્વ કરવાથી ચૈતન્યનું જળ થઈ જાય નહીં, અથવા ચૈતન્ય જળનો માલિક થઈ શકે નહીં. અને એના તાબામાં જળ પરમાણુ આવીને એના ઈચ્છા પ્રમાણે કાર્ય કરે, પરિણમે એવું બની શકતું નથી. અનંતકાળથી જીવે એવા મીઠા પરિણામો કર્યા, પણ એક રચકણ પણ એના તાબામાં આવીને એની તાબેદારી સ્વીકારી નહીં. એટલે એનો અનુભાગથી પણ પોતે જુદો છે, તથા કર્મ નિમિત્તિક જે વિકલ્પ છે ઓલા લીધા કર્મના પરમાણુની પર્યાયો, ઉદયની પર્યાય, સત્તાની પર્યાય, એના રસની પ્રકૃતિના રસને વિપાકની પર્યાય, અને એના નિમિત્તે થતા જીવના જે વિકલ્પ એ વગેરે તમામ પ્રકારથી પોતે ચૈતન્ય, નિર્મળ ચૈતન્ય સ્વરૂપ અત્યંત જુદો છે. આવું પોતાનું નિર્મળ ચૈતન્યના સ્વરૂપનું ભાવવું ભેદ જ્ઞાનમાં એની ભાવના કરવી એ ભેદ જ્ઞાન છે. પરથી જુદાપણાની અને પોતાના નિર્મળ ચૈતન્યથી અભિન્નપણાની પરથી વિભક્ત અને સ્વથી અભિન્નપણાની ભાવના કરવી એ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનના અનેક ગુણ લીધા છે, નીચે બોલ આવે છે, પછી 80 ગુણ છોડીને 81-82 બધા ભેદ જ્ઞાનના ગુણ છે. એને એમ થાય છે કે મારામાં પેસી ગયો છે વિકલ્પ, મારામાં પેસી ગયો જે જ્ઞાનમાં વિકલ્પનું પ્રતિબિંબ પડ્યું, જેને વિકલ્પ એમાં પેસી ગયો છે. ઉનાળો આવશે, કેરી કેરી ખાય છે ને માણસ, બહુ મીઠી કેરી છે એમ એવા ભાવથી એવા અભિપ્રાયથી જાણે કેરીનો રસ અંદર ઉતરી જતો હોય, પેસી જતો હોય એવું મને લાગે છે. એક રચકણ જીવને અડતું નથી, અડતું નથી. જ્ઞાન થાય છે, એના મીઠાપણાના સ્વાદનું જ્ઞાન થાય છે, પણ એ જ્ઞાન રસને ખાઈ શકતું નથી અને જ્ઞાન ગળ્યું થતું નથી. જ્ઞાન સ્વયં એવા લુખા સ્વભાવે છે, જાણે રસના ઇન્દ્રિય છે એનાથી રસનું જ્ઞાન થાય છે. જીભ બીજના આકારે સૂક્ષ્મ છે, ના પ્રદેશો છે ત્યાં જીભનું જે ટેરવું છે એના બીજના આકારે છે, ત્યાંથી જાણવું થાય છે. જીભ પર સ્વાદ જણાય છે ત્યારે જીભ સ્વાદવાળી રહી જાય છે, કોરેકોરી થઈ જાય છે, એમ જ્ઞાન પણ કોરું જ રહે છે. જીભનો જેમ કોરો રહેવાનો સ્વભાવ છે, ત્યાં કોઈ સ્વાદ ટકતો નથી, એમ જ્ઞાનનો પણ કોરા રહેવાનો સ્વભાવ છે. જ્ઞાન જાણે બધા સ્વાદને, જાણે બધા રૂપને, જાણે બધા શબ્દને, જાણે બધા સ્પર્શને, પણ કોઈ પણ જ્ઞેય રૂપે ન થાય, અરીસો સામા પદાર્થ રૂપે ન થાય. અરીસામાં માટલું દેખાય, એ માટલાને ફોડી નાખો ત્યારે અરીસામાં એ ફૂટેલું દેખાય, આખું હોય ત્યારે આખું દેખાય, પણ આખો ફૂટે ત્યારે અરીસો ફૂટે નહીં, ફૂટી જાય અરીસો. આ એમ કે છે કે આ શરીરનો ત્યાગ થવાની અવસ્થા આવી તો કે હું હવે મરી જઈશ, હવે હું નહીં જીવું. વ્યવહાર પ્રાણ છે, પાંચ ઇન્દ્રિયો, મન, વચન, કાય, શ્વાસોશ્વાસ ને આયુ, 10 પ્રાણ છે. દસે જળના પરિણામ સ્વરૂપ છે. એ 10નો બીજા ભાવમાંથી અહીંયા આવ્યો ત્યારે સંયોગ થયો પર્યાપ્તિ કાળમાં, માતાના ગર્ભમાં પર્યાપ્તિ કાળ, અંતર્મૂર્તનો પર્યાપ્તિ કાળ છે. એમાં 10 પ્રાણોના પૂતગળો આવી અને રચના રચના થઈ ગઈ, અંતર્મૂર્તમાં થઈ જાય છે. પછી જેટલું આયુષ ફિક્સ થયું છે આગળ, એટલું પૂરું થાય એટલે 10 પ્રાણનો ત્યાગ થાય. લાલ ચણોથી જેવું શરીર હોય તો હું તો વિયો જાય, બગા શું ખાય, હાથ મોઢામાં લાડવો હોય ને વિયો જાય, લાડવા ખાતો હોય એવો તંદુરસ્ત હોય કે લાડવા ખાતો હોય, 10 પ્રાણ છૂટા પડી જાય. એને એમ થાય છે કે હું મરી ગયો. પેલું માટલું ફૂટી ગયું ને અરીસો તૂટી ગયા જેવી વાત છે. 2 પ્રાણ છૂટા પડતા તારામાંથી કાંઈ જાતું નથી. જ્યારે એ પ્રાણનો સંયોગ થયો ત્યારે તારામાં કાંઈ આવ્યું નહીં અને ગયા ત્યારે તારામાં કાંઈ ગયું નહીં. એવો તું ચૈતન્ય સ્વરૂપે છો, જડથી જુદો એવો તું ચૈતન્ય સ્વરૂપે. એ તો એના એ નથી રહેતા, એ પરમાણુ બદલ્યા કરે છે. કારમણ એટલે જે પૂર્વ સંચિત કર્મો છે એ બીજા ભાવમાં સાથે જાય છે, પણ એ કઈ કાયમ નથી, એ સ્થિતિ લઈને આવ્યા છે. એ ઉદયમાન થઈને અકામ નિર્જરાથી ખરે છે, પાછા એ વખતે જીવ રાગદ્વેષ કરીને પોતાનું ભાન ભૂલીને, એનાથી જુદાપણાનું ભાન ભૂલીને નવા રાગદ્વેષ કરી હળી બાંધે છે, પાછું એમને મેને સાયકલ ચાલુ રહીએ છે, તેજસમાં ફેર્યા કરે છે. એકના એક પરમાણુ રહીએ એવું કાંઈ નથી, એને પરમાણુ બધા બદલ્યા છે, બદલાયા જ કરે, આવાગમન થયા જ કરે પરમાણુ. એમ કહેવાય કે મેરું શાશ્વત છે. શું કહેવાય છે કે આ જગતમાં મેરું શાશ્વત છે, એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મપણે જુઓ તો એમાં પરમાણુનું આવાગમન ચાલુ છે, અનંત પરમાણુઓ એમાંથી ઉડી જાય છે, નવા અનંત પરમાણુ એમાં આવ્યા કરે છે, એમ પરિણામ પરમાણુનું આવાગમન ચાલુ જ રહે છે. પણ સ્થૂળ હે ભાવકર્મનું આ ફળ સ્વરૂપ છે, અથવા તો એ દ્રવ કર્મ પોતે છે. કારમણ એટલે દ્રવ કર્મ પોતે છે, પણ એ ભાવ કર્મ, દ્રવ કર્મ અને નો કર્મ ત્રણેયથી રહિત પોતે છે. જીવ પોતે, જીવ એટલે પોતે કોક નહીં, એ ત્રણેયથી રહિત છે, સદાય જુદો છે. સંયોગ છે એટલે બાજી પડવા જેવું નથી. કોકના ઘરે મહેમાન થઈને જાઓ અને પછી ધણી થઈ જાઓ, એ ખોટું કહેવાય. ભલે એમ કે આ તો તમારું જ ઘર છે, અહીંયા આવીને રહ્યો તમે, શું આ તમારું ઘર છે, અને ઘર કરતા વધારે હાચવે તો પણ કઈ ધણી થવાય નહીં. અચિંત્ય શક્તિ છે, ખરે જ્ઞાન સ્વરૂપ જ્ઞાન આત્મજ્ઞાનની કોઈ અચિંત્ય શક્તિ છે. 14 બ્રહ્માંડમાં ઉથલ પાથલ થાય તો જ્ઞાન બદલાતું નથી. ગમે એવા ઉપસર્ગ પરિસર ઉત્પન્ન થાય, કોઈ મારા આત્માને હણે છે કે મારા આત્માને નુકસાન કરે છે એવું બનતું નથી. આગ લાગે અને શરીર હળપતું હોય ત્યારે એ અગ્નિ આત્માને બાળે છે એવું જ્ઞાન થતું નથી. અગ્નિ આત્માને બાળતો નથી, પાણી આત્માને પલાળતો નથી, વાયુ આત્માને સૂકવતો નથી, કોઈ અસ્ત્ર શસ્ત્ર આત્માને છેદી ભેદી શકતા નથી. આત્મા તો સાંખ્ય માલી છે, નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન છેદયંતિ ક્લેશિતા ન શોષયતિ મારુત. શ્લોક આવે છે ગીતામાં. કાંઈ આત્મા ચૈતન્ય પદાર્થ એવો છે એવો નહીં બોલે છે સદાય. જ્ઞાન વૈરાગ્યની શક્તિ કારણ છે. પુરુષાર્થ ઉગ્ર થાય છે એ જ્ઞાન વૈરાગ્યની શક્તિ છે, એમાં નિમિત્ત પડે છે. જ્ઞાન અને વૈરાગ્ય એમાં નિમિત્ત પડે છે. વૈરાગ્ય એટલે રાગ થી વિરક્ત પણ. રાગની આસક્તિ, રાગનો રાગ એ પોતાની શક્તિને હીણપ કરવાનો, હીન કરવાનો પ્રયોગ છે, અને એમાં વિરક્ત પણ એ શક્તિને જાગૃત કરવાનો, શક્તિને વૃદ્ધિગત કરવાનો પ્રયોગ છે. જ્ઞાનને ગ્રહણ કરતો નથી કે હું જ્ઞાન રૂપે છું. પરપદાર્થ જ્ઞાનમાં પ્રતિબિંબ થાય ત્યારે એ મારું છે કે મારું નથી એટલે તારું છે, મારું ને તારું કરી નાખે છે, એવો વિભાગ કરે છે. આ રસ્તા ઉપર ટ્રાફિક નીકળ્યો કે આમાં મારું કાંઈ નહીં, રસ્તા ઉપર એક સાથે 150 મકાન દેખાણા તો કે મારા નહીં, પણ જે પોતાનું હોય એક નજરમાં આવે તો મારું, હા મારું, વિકલ્પ ન કરવો પડે, પણ એ મારા પણ જાણે છે. એમ જ્ઞાન તો જણાઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે પોતા રૂપે, છતાં એમાં પોતાપણું કરતો નથી કે પરમા પોતાપણું કરે છે. પોતાપણું કરવાનો એનો સ્વભાવ છે, મમત્વ કરવાનો સ્વભાવ છે, પણ અસ્થાનમાં મમત્વ કરે છે. જ્યાં જીવ નથી ત્યાં પોતાપણે જીવ મમત્વ કરે છે, અને જ્યાં પોતાનું જીવ સ્વરૂપ છે ત્યાં મમત્વ કરતો નથી. આ તત્વની ભૂલ છે. નવ તત્વમાં જીવ અને અજીવ બે તત્વો છે, એમાં જીવ અજીવ તત્વમાં મમત્વ કરે છે, જીવ તત્વમાં પોતે પોતાનું મમત્વ. આપું છે. બહુ મહત્વનો વિષય છે. અને સાંભળતા એમ સાંભળ્યું કે આ જુદું છે, તો જુદું પાડવાના ભેદ જ્ઞાનના પ્રયત્નમાં લાગી જ જવું જોઈએ. આટલી પરમ પ્રયોજનની બહુ ઉચ્ચ કોટીની જો વાત સમજવા મળી, સાંભળવા મળી, તો એ કાર્યનો પ્રારંભ કરવામાં શા માટે આળસ? આ સવાલ છે. અથવા એ કાર્યનો અત્યારે જ પ્રારંભ શા માટે નહીં? આનું કારણ દર્શાવો. ચાલો, કે તમને શું વાંધો છે? પણ એને એ સાંભળીને કિંમત નથી આવી. ત્યારે શું કીધું? કાન અમારું કાઢે છે. ઘણું કહીએ છીએ પણ માનતા નથી. એમાં માનતો નથી જીવ ત્યારે કાર્યનો પ્રારંભ કરતો નથી. એ યોગ્યતાની ક્ષતિ છે, ખામી છે. સહજપણે રાગદ્વેષથી આ કરે છે. જેમ કે હું ફલાણો ફલાણો માણસ છું, એવો ભાવ સદાય રહે છે કે નહીં? તો એને એને લઈને કર્મ બંધાણા કરે. હું શુદ્ધ ચૈતન્ય આત્મ સ્વરૂપ છું એમ તો ભાવ રહેતો નથી, એ અબંધ ભાવ છે. અને મનુષ્ય તો કર્મજનિત પર્યાય છે. કર્મજનિત પર્યાય જેવો જેટલો જેવડો હું, એવો જે ભાવ, એવું જે ભાવનું પરિણામ, એ નવા કર્મ બંધનું કારણ છે. કર્મના આશ્રયે જેટલા પરિણામ, ઉદયના આશ્રયે પરિણામ કરે, નવા કર્મ બાંધે, તો એ ચાલુ, એ ચાલુ જ રાખે છે. પ્રતિ સમય એક ક્ષણમાં તો અસંખ્ય સમય આવી ગયા. ભાવ કર્યા વગર રહેતો નથી ને. ભાવવાન પદાર્થ છે, ક્યારે ભાવ કર્યા વગર નો રહ્યો? તપાસીને કયો કે ક્યારે ભાવ કર્યા વગર નો રહ્યો? ક્યારે ભાવ કર્યા વગર નો રહ્યો છે? ભાવનો તો પિંડાત્મા છે, ભાવવાન પદાર્થ છે. ચિત્ત સ્વભાવાય ભાવાય, ચિત્ત સ્વભાવ અને ઉપરાંત ભાવ લીધો છે, ભાવવાન પદાર્થ. એના ભાવથી આ જ કરે. જેમ સમુદ્રમાં તરંગ ક્યારે નથી બતાવો? પાણીનું મોટું જળાશય છે સમુદ્ર, એના તરંગ એમાં થયા જ કરે છે. એમાં ભાવવાન પદાર્થના ભાવ થયા જ કરે છે. ઉત્પાદ્ય 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 એના ભાવ થયા જ કરે છે. એ ભાવ એ પોતાના અબંધ સ્વભાવના આશ્રય કરે છે, કે એ ભાવ એ પરપદાર્થ સાથે જોડે છે. બસ પરપદાર્થ સાથે જોડે છે તો કર્મ બંધાય છે, સ્વરૂપમાં જોડે તો નિર્બંધ અબંધ દશા પ્રગટ થાય છે, તો કર્મ ખરે છે, મુક્ત થાય છે. એ રાગનો રાગ એટલે બહુ ચીકણો રાગ. રાગમાં ચીખાશ લુખાશનો, જેમ પરમાણુમાં ચીકાશ લુખાશ હોય છે, માટીના પરમાણુ ચીકણા હોય છે, રેતીના પરમાણુ લુખા હોય છે, એમ રાગનો રાગ એ બહુ ચીકણો છે, મિથ્યાત્વ સહિત હોય છે. મિથ્યાત્વ સહિતના રાગ બધા બહુ ચીકણા પરિણામ હોય છે, અને એ ચીકણા પરિણામથી ચીકણો કર્મ બંધ થાય છે. એટલો અનુભાગ પણ એનો વધારે પડે છે, એનો રસ પણ વિપાક પણ તીવ્રપણે અનુભાગથી ઉદયમાં આવે છે, વળી પાછો જીવ પણ ચીકણા પરિણામ કરે છે. જો જાગ્રત ન થાય તો, સ્વરૂપને વિશે જાગ્રત થાય તો ઉદય ઉદયમાં અને જીવ એના એનો જ્ઞાતા દ્રષ્ટારીને જુદો પડી જાય છે, ભિન્ન પડી જાય છે. અત્યંત જુદા છે. અને આ એનું જુદાપણું સમજાવવા માટે તમામ અધ્યાત્મ શાસ્ત્રો છે. અધ્યાત્મનો પાયો અહીંયા ભેદ જ્ઞાનથી શરૂ થાય છે, અને અધ્યાત્મના ભાવો વૃદ્ધિગત પણ ભેદ જ્ઞાનથી થાય છે, અને પૂર્ણ શુદ્ધતા સિદ્ધ દશા પણ ભેદ જ્ઞાનથી થાય છે. વેદ વિજ્ઞાન તો સિદ્ધા સિદ્ધ થયા એ બધા વેદ વિજ્ઞાન થી થયા. શાસ્ત્ર ન વાંચતા હોય ન સાંભળતા હોય એને એમ કહેવાય કે રોજ શાસ્ત્રનું અધ્યયન કરવું, શાસ્ત્ર વાંચન કરવું, શાસ્ત્ર શ્રવણ કરવું. પણ એ શાસ્ત્ર શ્રવણમાં જ રોકાઈ જવું એટલા માટે કહેવામાં આવતું નથી. શાસ્ત્રમાં તો આત્માના જ્ઞાન વૈરાગ્યની શક્તિથી પુરુષાર્થ કરવાની પ્રેરણા છે. તારા પ્રગટ કર એમ કહ્યું ને, પ્રેરણાવાચક શબ્દ છે. તો એ કાર્યમાં પ્રયત્નમાં લાગી જવું એ વાત સાથે સાથે ગર્ભિત જ છે. જેને સાંભળવા વાંચવાનું છે એને તો અહીંયા અટકવાની વાત નથી, અહીંયા તો એને પ્રયત્નમાં લાગવાની વાત છે. પ્રયત્નમાં ન લાગે તો સાંભળવામાં પણ એ વાત સાંભળવી પડશે કે ભાઈ તને પાત્રતા નથી. પાત્રતા હોય તો તું પ્રયત્ન કર્યા વિના રે નહીં, માટે તને પાત્રતા નથી. આ પાત્રતા નથી, તને આ સાંભળવું નકામું જાય છે, તારો પરિશ્રમ નકામો જાય છે, આ તારો વખત નકામો જાય છે, તારી મહેનત નકામી જાય છે, આ નુકસાન વિચારવા જેવું છે. નકામો જાય છે, એમની આયુષ્ય બહુ મર્યાદિત છે. ક્યારે દેહને આત્માનો વિયોગ થવારૂપ મૃત્યુ થશે એ ખબર પડતી નથી, ખબર હોતી નથી કોઈને. થવાનું છે એ વાત નક્કી છે, સમજણમાં ભલે સમય નક્કી ન થયો હોય પણ એથી કાંઈ નક્કી નથી એમ નથી, નક્કી થયેલો જ છે. એ પ્રસંગ આવ્યા પહેલા થોડીક પ્રેક્ટિસ કરી લે, પ્રયત્નમાં પડી જા અને પ્રયત્નના માવરામાં આવી જા તો એ વખતે તારો પ્રયત્ન ઉગ્ર થશે. કાંઈક વિશેષ પ્રયત્ન કરી શકીશ, પ્રાણ છૂટવાના કાળે વિશેષ પ્રયત્ન કરી શકીશ. પણ અત્યારે હાજો હારો છું ત્યારે તો પ્રયત્ન કરતો નથી, તો પછી એ વખતે તો પ્રયત્ન કરવાનું રહેશે. ત્યારે તો તું મૂંઝાઈ જઈશ, ત્યારે તો તને એમ થશે કે અરે રે બસ ખેલ ખલાસ એમ થઈ જશે. પણ તારો ખેલ ખલાસ થવાનો પ્રશ્ન નથી, અનંતકાળથી એ બધા ખેલ થે થતા આવ્યા છે. આ એક નવો પડદો પડ્યો અને નવો ખેલ પાછો શરૂ થશે. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ, વિધિ નિષેધ એ બે પ્રકારના વિકલ્પ છે. વિધિ એટલે કરવા યોગ્ય અને નિષેધ એટલે નહીં કરવા યોગ્ય. આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી, એના વિકલ્પ જ કર્યા કરવા. અને એ વિકલ્પમાં અટવાયા કરવું, જેમ ઝાડની અંદર કોઈ અટવાઈ જાય છે એ પ્રકારની છોડ. વિધિ શું છે, નિષેધ શું છે એ સમજમાં આવે પછી પ્રયત્નમાં લાગે એમ કહે છે. વિધિ નિષેધની વિકલ્પ ઝાડને છોડ. પણ આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય છે, આ કર્તવ્ય છે ને આ કર્તવ્ય છે, એના વિકલ્પો કર્યા કરવા એની અહીંયા ના પાડે છે. હા, અથવા ક્રિયામાં એમ થાય છે કે આ આ ક્રિયા કરવી, આ ક્રિયા ન કરવી, આ ખપે આ ન ખપે, આ કર્તવ્ય આ અકર્તવ્ય. એ તો એક સમજી લીધું, સમજીને વિધિ નિષેધથી એની જે માર્ગદર્શન મળી ગયું, હવે એ રસ્તે ચાલ્યો જાય, એ રસ્તે આગળ વધતો. માત્ર વિકલ્પમાં રોકાઈ જા એ યોગ્ય નથી. શું કહે છે, લોકો વિકલ્પને જ્ઞાન સમજે છે. કર્તવ્ય અને અકર્તવ્ય સંબંધી જે વિકલ્પ થાય એને જ જ્ઞાન સમજી બેઠા છે કે આ જ્ઞાન છે. ખબર પડી કે આ કરાય ને આ ન કરાય માટે જ્ઞાન છે, એમ નથી, એ તો વિકલ્પ છે અને એ વિકલ્પમાં રોકાવા જેવું નથી. વિકલ્પની સ્વથી એકત્વપણું કરવું, સ્વમાં એકત્વપણું કરવું એમ વાત છે. સ્વના જ્ઞાનથી સ્વમાં સ્થિર રહેવાનો, તન્મય રહેવાનો પુરુષાર્થ કરવો, વિકલ્પ કરવો એમ નહીં. આ સ્વ હું છું, આ સ્વ હું છું એમ નહીં. આ પરતે હું નથી, આ પરતે હું નથી એમ નહીં. પરતે હું નથી એવો અનુભવ કરવો, વિચાર કરવો નહીં, પુરુષાર્થ કરવો, અનુભવ કરવો એમ કહેવામાં. વિધિ અને નિષેધની વિકલ્પ જાળને છોડ, એ ઉપરાંત હું બંધાયેલો છું ને હું બંધાયેલો નથી, એ બધા વિકલ્પ છોડીને એમ બંધાયેલો છું કેમ કે આ શરીરની જેલ મળી છે. શરીરને જેલ કહે છે શાસ્ત્ર, તો એવું જેલને પણ એવી માનીને બેસી ગયો છે પોતાનું નિવાસસ્થાન કે એને જેલ છોડવી ગમતી નથી. જેલની અંદર શું હોય કે સાફ સુખી ન હોય, અનેક પ્રકારના જીવ જીવાત હોય, ગંદકી હોય, અંધારું હોય, એ બધું આ શરીરમાં છે. પણ આ કહે છે કે ના ના, આ તો મારું ઘર છે, આ મારું નિવાસસ્થાન છે, વર્ષોથી અહીંયા રહું છું ને હવે અહીંથી ખસવું ગમતું નથી. અને જ્યાં જે રહે ત્યાં એને એવી પર્યાય બુદ્ધિથી એમ થાય છે કે અહીંથી જલ્દી ન જવું, અહીંયા નહીં રહેવું, અહીંયા નહીં રહેવું, અહીંયા લતો બદલવો ફાવે નહીં. ગામમાં રહેતા હોય તો મુંબઈના ડેલામાંથી અહીંયા આવવું હોય તો તકલીફ પડે, કે ત્યાં સારું હતું. તમારે જો કે સારું છે ત્યાંય બાજુમાં મંદિર હતું ને અહીંયા બાજુમાં મંદિર આવ્યું. પણ આ માનસિક હાલત થઈ જાય છે, સાયકોલોજી એવી દ્રઢ થઈ જાય છે, માણસને ફરવું ગમતું. એમ આ જેલ છે શાસ્ત્રમાં, એને જેલ કહે છે, કેદખાનું છે. જેલ ક્યારે મળે? ગુનો કર્યો હોય ત્યારે, સજા થાય ત્યારે જેલ મળે. જગતમાં ગુનેગાર કોર્ટમાં સાબિત થાય તો એને દુઃખ થાય, ઘરે લોકો શું જાણશે કે મેં ફલાણો ગુનો કર્યો તો સાબિત થયો ને હવે મને જેલની સજા પડી, લાંછન લાગે. શાસ્ત્રકાર કહે છે કે તું એક પછી એક પછી એક જેલમાંથી નીકળીને બીજી જેલમાં જાશ, બીજી જેલમાંથી નીકળીને ત્રીજી જેલમાં જાશ. શરમજનક બધા જેલના જેલવાસ, કારાગ્રહના વાસ ભોગવે છે તો પણ તને કાંઈ નથી લાગતું એમ કહે છે. અન્ન શક્તિના ધણી છું એમ સ્વીકાર કરે તો શક્તિ અંદરથી એકદમ પાતાળ કૂવો ફાટે એમ બહાર નીકળે એમ છે, શક્તિ વ્યક્ત થાય એવું છે. પણ પોતાને માય કાંગલો, શક્તિ વિનાનો નીણો માયનો છે. હું તો સાધારણ માણસ, આ સાધારણ શરીર મળ્યું તો ખરખું હાલે નહીં, હખડ ડખડ થયા કરે અંદર. અને આપણે તો સાધારણ માણસ, સાધારણ રીતે જીવીએ, આ એક અભિપ્રાય લઈને પછી એમને ટાઈમ કાઢે, સમય કાઢે, આયુષ પૂરું કરે છે. અનંત શક્તિનો ધણી છું એમ ત્રાડ નાખીને કેદી તૈયાર થયો, જેમ સિંહ તૈયાર થાય એમ. ઘેટાના ટોળામાં, બકરાના ટોળામાં સિંહનું બચ્ચું પોતાને ઘેટું માનીને હા એમ, સિંહ પીડ્યો હોય તો ઘેટા ભાગે એમ, એ ભાગે. સિંહને થયું કે આમ સિંહનું બચ્ચું ક્યાં ભાગે છે, બકરા તો ભાગે. ઉભોરે ઉભોરો તરાળ નાખ, મારા જેવો છો, આ પાણીમાં મોઢું જો, મારા જેવો છો. એક ભાન થઈ ગયું તો શક્તિ તો હતી જ તે, પણ એને બીક લાગી હતી. મેં એને બીક લાગે છે, આ સંયોગો છૂટી જશે તો મારી વ્યવસ્થા શું થશે, મારી અનુકૂળતાનું શું થશે, મારું જીવનનું શું થશે, હું કેવી રીતે ટકીશ, કેવી રીતે નપીશ, કેવી રીતે જીવીશ. પર પદાર્થના આશ્રયે જીવી રહ્યો છું, ટકી રહ્યો છું, નભી રહ્યો છું એમ માનીને પોતાની શક્તિને ભૂલ્યો છે. કોઈના વિના અત્યારે જ પૂરેપૂરો પૂર્ણ શક્તિથી ભરેલો છું, કોઈની જરૂર નથી. કોઈની અપેક્ષા નથી. જરૂરિયાત વિનાનો છું, પૂતગલના પરમાણુની જરૂરિયાત વિનાનો ચૈતન્ય બાદશાહ છું. એના ભાનમાં આવે તો સિદ્ધ પરમાત્મા જેવો થઈ જાય. કોઈના વગર જીવે છે કે નહીં? સાદી અનંતકાળ અશરીરપણે, કોઈ શરીર નથી, શરીરના સાધનો નથી, કાંઈ નથી, અને પરમાનંદમાં બિરાજમાન છે. એ શક્તિને સ્વીકાર્યું શ્રદ્ધામાં, અનુભવ કર્યો જ્ઞાનમાં, અને આચરણથી એમાં સ્થિર રહી ગયા. એને મોક્ષ માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી કહ્યો. એ સિદ્ધ દશાનું કારણ છે. અહીંયા તો શું છે કે શાસ્ત્રના પઠન કરનારા છે, શાસ્ત્રનું ભણતર કરનારા છે, એ વિકલ્પમાં પડી જાય છે. એને શાસ્ત્રના ભણતરને જ જ્ઞાન સમજીને વિકલ્પમાં પડી જાય છે. તો કોઈ વિધિ નિષેધને અન્ય વિકલ્પ કર્યા કરે છે, તો કોઈ વ્યવહારને અને નિશ્ચયને એના વિકલ્પો કર્યા કરે છે. એ બીજી નીતિ છે. એ બંધાયેલો છું જીવ વ્યવહારે સંસારમાં બંધાયેલો છે. નિશ્ચયથી જોવામાં આવે તો સંસારમાં હોવા છતાં પણ એ બંધાયેલો નથી, મૂળ સ્વરૂપે બંધાયેલો નથી. જો મૂળ સ્વરૂપથી જીવ બંધાયેલો હોય તો કદી મુક્ત થાય નહીં. એટલે નિશ્ચય નહીંથી જોવામાં આવે તો પોતે અત્યારે અબંધ છે, બંધાયેલો નથી. વ્યવહારથી જોવામાં આવે તો જીવ બંધાયેલો જોવામાં આવે છે. પણ એના વિકલ્પ છોડ એમ કેવું છે? અહીંયા જે કેવું છે, વિકલ્પ છોડવાની પ્રેરણા આપી છે. સમજવાના કાળમાં, શરૂઆતમાં ભલે એ સમજણની વાતમાં એ વિકલ્પ આવે, પણ અહીંયા ત્યાં રોકાયા વિના એ બધું છોડીને અંદર જા. બધા પ્રકારના વિકલ્પ છોડીને તું અંતર્મુખ થા અને અંદર જા. આમ તો બંધાયેલ નથી, એ વિકલ્પ બંધાયેલ છું એના પ્રતિપક્ષભૂત છે, એની હામે છે. આ જીવ કર્મથી બંધાયેલો છે, નોકર્મ આદિ દેહથી બંધાયેલો છે, અને બહારમાં કુટુંબની જાળથી બંધાયેલો છે. એ બધા સંબંધોની નો એક હામે પક્ષ છે. એ પક્ષ એવો છે કે મૂળ સ્વરૂપે જોવામાં આવે તો જીવ બંધાયેલો નથી. આ જાય છે ત્યારે શું કે ભાઈ કોઈની હારે ક્યાં સંબંધ હતો? જો સંબંધ હોય તો અહીંયા રહીએ નહીં, પણ સંબંધ હતો જ નહીં માટે આવી ગયો એમ કહે છે કે નથી? તો ખરેખર સંબંધ નહોતો, એની વાસ્તવિકતા એકવાર જોવામાં આવે છે. એ કોઈની સાથે કાંઈ સંબંધ નથી. એટલું જ નહીં, તરત જ એ બીજો ભાવ ધારણ કરીને આવે તો કોઈ સ્વીકારવા તૈયાર ન થાય કે આ આપણા માયલા ભાઈ ગયા હતા, એ આવ્યા છે, પાછા એનું સ્વાગત કરો. ભાઈ અહીંયા તમારું કોઈ નથી, એ વ્યા ગયા છે, હવે તમારું કોઈ નથી. ભાઈ હું બીજું રૂપ લઈને આવ્યો તો કઈ તો, પણ એ અમને કાંઈ વિશ્વાસ બેસતો નથી, આ દશા ઉભી થાય. અરે પણ બાપુ, અમે તારા હાટું એટલું મમત્વ કર્યું, આખી જિંદગી મમત્વ કરી કરીને મરી ગયા, હવે તો અહીંયા અમને આવવાની ના પાડે છે, જવું છે, નહીંતર લાકડી બાકડી કે પોલીસને બોલાવવા પડશે. આ દશા ઉત્પન્ન થઈ, કેમ કે એનો ઉદય પૂરો થઈ ગયો. ત્યાં ઉદય પૂરો થયા પછી કાંઈ લેવા કે લેવા. અહીંયા તો એમ કેવું છે કે તારું મૂળ સ્વરૂપ નિર્વિકલ્પ છે, એવી જ દશા પ્રગટ થા. નિર્વિકલ્પ થા, નિર્વિકલ્પ થા, બે વખત કહ્યું છે ને. આ વિકલ્પ છોડ, બધા વિકલ્પ છે. એ પણ એક આત્માની બહાર રોકાવાનું સ્થાન છે, એ આત્માની અંદરનું સ્થાન નથી, કે એ વિકલ્પની અંદરમાં આવતું નથી. વિકલ્પ અને વિચારમાં આત્માનામાં અંતર્મુખ થવાનું, અંદર જઈને આત્માને ગ્રહણ કરવાનું કોઈ સામર્થ્ય નથી, એની પહોંચ જ નથી ત્યાં. કેમ કે આ બાજુ જાય છે, બહારની દિશામાં જાય છે. વિકલ્પ છે એ બહારની દિશા બાજુ લંબાય છે અને આત્માનું સ્થાન અંદરમાં છે, અંતર્મુક્ત અંતઃતત્વ સ્વરૂપ આત્મા છે. કોઈ વિકલ્પ વિચારથી આત્મામાં પહોંચાતું નથી, આત્માનું એ ગ્રહણ વિકલ્પથી થતું નથી, વિચારથી આત્માનું ગ્રહણ થતું નથી. એટલે એમ કહે છે કે શાસ્ત્ર વાંચન પછી જે પ્રયત્ન કરવાનો છે એ અંતર્મુખ કરવાનો થવાનો પ્રયત્ન કરવાનો છે. જો પ્રયત્ન શરૂ કરવામાં ન આવે તો જાણે અજાણે એક એવો અભિપ્રાય બંધાઈ જશે કે આ શાસ્ત્રોમાં બહુ સારી સારી વાતો લખી છે, માટે આ હું વાંચ્યા જ કરું, આ હું સાંભળ્યા કરું, આ હું વાંચ્યા કરું, આ હું સાંભળ્યા કરું. અને એવું વાંચતા સાંભળતા કોક દી મારામાં એવી અસર થશે કે મને કંઈક એમાંથી લાભ થઈ જશે. આ અભિપ્રાયની બહુ મોટી ભૂલ છે. જેમ બીજી ક્રિયા કરતા કરતા ઉપવાસ કરતા આત્મજ્ઞાન ન થાય, એમ આવી રીતે પણ આત્મજ્ઞાન થતું નથી. ગુરુદેવે કીધું છે પરમાગમ સારમાં કે જેમ બીજી ક્રિયા કરતા મારું કલ્યાણ થઈ જશે, એવું માનનારને એક મિથ્યાત્મનું શલ્ય પેઠું છે. એમ આ વાંચતા વાંચતા કે સાંભળતા સાંભળતા મારું કલ્યાણ થઈ જશે એને પણ આ શૈલી બહી ગયું છે. ગુરુદેવે કહ્યું છો, મારા ઘરની વાત નથી કાંતિભાઈ, ગુરુદેવના શબ્દો છે પરમાગમ સારમાં. રોજ સાંભળવા આવે છે એને ફડાક લાફો મારે છે કે મારા હું જોયા કરે, શાસ્ત્ર હું જોયા કરે, અંદર જાને આમ વાત છે. અહીં કીધું અંદર જા, તું અંદર જા, આવી વાત છે. સુગાનીજી બહુ સરસ લખ્યું છે કે અન્ય મતના દેવગુરુ શાસ્ત્ર એમ કહે છે તું અમારા શરણે આવ, તારું કલ્યાણ કરી નાખશું. એક વિતરાગી દેવગુરુ શાસ્ત્રો એમ કહે છે કે અમારી પાસે તારું કાંઈ નથી, અમારી પાસે આવવાથી હું તારું કલ્યાણ કરું એ વાતે નથી. અમે તો એમ કહીશું કે તું અંદર જા, અમારી સામે જો તું અંદર જા, અમારી પૂજા ભક્તિ કરવાની અમારે અપેક્ષા નથી. એવી ભાષામાં લખે છે દેવગુરુ પાસ્ત્ર શાસ્ત્રની પાસે ગયો તો ત્યાં એને ચાંટો માર્યો, જા તું અંદર, અમારી સામે જોવાની વાત અમે કહેતા. એટલે બધું છોડીને, એટલે બધા પ્રકારના વિકલ્પ માત્રથી છૂટો પડીને એકત્વ કરી રાખ્યું છે ને, વિકલ્પની સાથે એકત્વ કરી રાખ્યું છે. હું બંધાયેલો છું એ વિકલ્પ તો છૂટા પડવા માટે અમસ્થય અનુકૂળ નથી, કેમ કે વ્યવહારનો વિકલ્પ છે અને પરદ્રવ્ય આશ્રિત છે. પણ હું બંધાયેલો નથી, છૂટો છું એવા વિકલ્પમાં એકત્વ કરવા જેવું નથી. એવો અનુભવ કર, અંદર અંતર્મુખ થઈને એવો અનુભવ કર. વિકલ્પ વિચાર કાર્યકારી નથી. કહેવાય એવું કે ચિંતન કરતો તો, વિચાર કરતો તો એમાં એકાગ્રતા આવી ગઈ, અને એમાં એકાગ્રતા આવી ગઈ એટલે અંતર્મુખ થઈને અભેદ થઈ ગયો. કેમ કે છેક સુધી વિચાર ને ચિંતન ચાલુ હોય છે, ખરેખર વિચાર ચિંતનથી કાર્ય નથી થયું. ત્યાં પણ વિચાર ચિંતનથી કાર્ય નથી થયું, પણ જ્ઞાનમાં લક્ષમાં જે નિર્વિકલ્પ સ્વરૂપ છે એના ઉપર પુરુષાર્થનું જોર વધ્યું ત્યારે એકાગ્ર થયો છે, અને વિચાર વિકલ્પ છૂટી ગયા છે. જો એનાથી કાર્ય થયું હોય તો એ વધી ગયા હોત, પણ એ તો ઉલટાના બંધ થઈ ગયા. જેના જેને બંધ કરવા યોગ્ય સ્થિતિમાં આવે એને તું ક્યાં વળગે છો? જેને છોડવાના છે, જેને બંધ કરી દેવાના છે, એને તો પકડવાના નથી. તો એ વિચાર કરતો કરતો એ બાહ્ય દ્રષ્ટિથી જણાય છે, આવા વિચાર કરનારો પામે છે, આવા વિચાર કરનારો આત્માના વિચાર કરનારો પામે છે. આત્માના પણ ભાઈ બહારથી જોવાતું, આત્માના વિચાર કરનારો એ બહારની વાત છે, અંદરમાં આત્મા ઉપર જોર દેનારો પામે છે. જ્ઞાનમાં જે મહિમા આવે છે એનાથી પામે છે, રાગમાં મહિમા આવે છે રાગના મહિમાથી પામતો નથી. તું જ્ઞાનને ને રાગને જુદું પાડે, તું જ્ઞાનને ને રાગને એક ગણીને ચાલે છો, આ ભૂલ છે. બંનેને જુદું પાડી દે. બે જુદું જુદું કામ કરે એ રીતે વિકલ્પના નું મમત્વ છોડીને વિકલ્પથી પણ ભિન્નપણું પોતાનું જાણીને, વિકલ્પ તો જ્ઞાનનું જ્ઞેય છે, પરિસામાં એ પ્રતિબિંબ છે જ્ઞાનના રીતે, તારું નિર્વિકલ્પ સ્વરૂપ છે, જ્ઞાનથી એ નિર્વિકલ્પ સ્વરૂપ છે, તારું શ્રદ્ધાથી એ નિર્વિકલ્પ છે, બધું બધાનો વિષય નિર્વિકલ્પ અભેદ સ્વરૂપ છે, એ રૂપ પરિણમન કરીને નિર્વિકલ્પ થઈ જા એવી અહીંયા પ્રેરણા છે.
પત્રિકા આવી ગઈ.